એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે બધાનું એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા શબ્દ પર ઊંડા ઉતરવાના છીએ જે એમ કે સતત આપણી આસપાસ સંભળાયા કરે છે, વૃદ્ધિ એટલે કે ગ્રોથ.
હા, ગ્રોથ. બધું જ જાણે વધવું જોઈએ, આપણી અર્થવ્યવસ્થા, કંપનીઓ, વસ્તી, ટેકનોલોજી.
બરાબર. સવાલ એ છે કે શું આ હંમેશા શક્ય છે? ક્યાં સુધી? આ સમજવા માટે આજે આપણે જે પુસ્તકનો આધાર લઈ રહ્યા છીએ એ છે વાકલાઉસ મિલનું ખૂબ જ મહત્વનું પુસ્તક ગ્રોથ, ફ્રોમ માઇક્રો ઓર્ગેનિઝમ્સ ટુ મેગા સિટીઝ.
ખરી વાત છે. અને આ વિષય યુનો આજે વધારે જ મહત્વનો બની ગયો છે, કારણ કે આપણે હવે સસ્ટેનેબિલિટી એટલે કે ટકાઉપણા વિશે, સંસાધનોની મર્યાદાઓ વિશે અને આપણા સહિયારા ભવિષ્ય વિશે વધુ ગંભીરતાથી વિચારતા થયા છીએ.
આ સતત વૃદ્ધિની જે દોડ છે એ આપણને ક્યાં લઈ જશે? શું કુદરતના કોઈ નિયમો છે જેને આપણે કદાચ નજરઅંદાજ કરી રહ્યા છે?
હા, બસ આ જ સવાલો આ પુસ્તક ઊભા કરે છે, આપણને વિચારવા પર મજબૂર કરે છે.
તો ચાલો શરૂઆત કરીએ લેખકથી. વાકલાવ સ્મિલ કોણ છે? આ વ્યક્તિ જેમણે આટલા મોટાને એમ કહી શકાય જટિલ વિષય પર આટલું ઊંડાણપૂર્વક લખ્યું છે.
વાકલાવ સ્મિલ ખરેખર એક અસાધારણ વ્યક્તિત્વ છે. એ છે ને કેનેડાની યુનિવર્સિટી ઓફ મેનિટોબામાં ડિસ્ટિંગ્વિશ્ડ પ્રોફેસર એમેરિટસ છે.
અચ્છા.
મૂળ તો ચેક રિપબ્લિકના, પણ હવે કેનેડિયન વૈજ્ઞાનિક અને નીતિ વિશ્લેષક તરીકે દુનિયાભરમાં ઓળખાય છે. એમને સાચા અર્થમાં એમ કે બહુવિદ્યાશાસ્ત્રી કહી શકાય, પોલીમેથ.
પોલીમેથ એટલે કે
ઘણા બધા વિષયોના જાણકાર, કોઈ એક વિષયના નિષ્ણાત નહીં.
બરાબર.
એમની નિપુણતા ઉર્જા, પર્યાવરણ, ખાદ્ય ઉત્પાદન, વસ્તી, ટેકનોલોજી, આર્થિક વિકાસ આવા કેટલાય ક્ષેત્રોમાં ફેલાયેલી છે. એમણે 40થી વધુ પુસ્તકો લખ્યા છે, જેમાં પેલું એનર્જી એન્ડ સિવિલાઇઝેશન જેવું પ્રભાવશાળી કામ પણ સામેલ છે.
40થી વધુ? વાહ.
હા, અને એમની ખાસિયત એ છે કે એમનો અભિગમ બહુ જ કડક, માત્રાત્મક એટલે કે આંકડા આધારિત અને આંતરશાખાકીય છે.
એટલે હવામાં વાત નહીં, નક્કર પુરાવા, આંકડા, તથ્યો.
બિલકુલ. એટલે જ એમને નંબર્સ ગાય પણ કહે છે ઘણા લોકો. ખોટી વાતો, અતિ સરળીકરણથી એ દૂર રહે. એમનો દૃષ્ટિકોણ હંમેશા ભૌતિક અને જૈવિક વાસ્તવિકતાઓ પર આધારિત હોય છે, દુનિયા ખરેખર કામ કેવી રીતે કરે છે એના પર. અને એમની સૌથી મોટી તાકાત એ છે કે એ જુદા જુદા ક્ષેત્રોમાંથી અઘરોમણી માહિતી ભેગી કરીને એનું સંશ્લેષણ કરી શકે, એક સ્પષ્ટ ચિત્ર રજૂ કરી શકે.
અચ્છા.
આ જ કારણ છે કે બિલ ગેટ્સ જેવા લોકો પણ એમના કામના યુનો મોટા પ્રશંસક છે, એમના પુસ્તકો વાંચવાની ભલામણ પણ કરે છે.
બહુ જ રસપ્રદ. તો આ પુસ્તક પર પાછા આવીએ. ગ્રોથ, એનો મુખ્ય વિચાર શું છે? આટલા બધા ઉદાહરણો લઈને સૂક્ષ્મજીવોથી માંડીને મોટા શહેરો સુધી એ શું કહેવા માંગે છે?
પુસ્તકનો જે કેન્દ્રીય તર્ક છે ને એ એકદમ પાયાનો છે, પણ ક્રાંતિકારી કહી શકાય. સ્મિલ કહે છે કે પ્રકૃતિમાં થતી વૃદ્ધિ હોય, જેમ કે બીજમાંથી ઝાડ બને,
હા,
કે પછી માનવસર્જિત વસ્તુઓની વૃદ્ધિ હોય, જેમ કે કારનું ઉત્પાદન વધે,
ઓકે,
કે પછી આખી સંસ્કૃતિનો વિકાસ હોય, આ બધી જ વૃદ્ધિ પ્રક્રિયાઓ એક સાર્વત્રિક, એક અનિવાર્ય પેટર્ન, એક કુદરતી નિયમ પ્રમાણે જ ચાલે છે. અને આ પેટર્ન છે લોજિસ્ટિક અથવા સિગ્મોઇડ વક્ર, જેને આપણે સાદી ભાષામાં એસ કર્વ કહીએ છીએ.
એસ કર્વ એટલે પેલો એસ આકારનો ગ્રાફ. એ શું? બરાબર. શરૂઆતમાં ધીમું, પછી એકદમ ઝડપી, ને પછી પાછું ધીમું પડી જાય કે સ્થિર થઈ જાય.
બરાબર પકડ્યું. એસ કર્વ એટલે ત્રણ તબક્કા. પહેલો, શરૂઆતમાં ખૂબ ધીમી વૃદ્ધિ, લેગ ફેઝ. બીજો, પછી અચાનક ખૂબ જ ઝડપી ઘાતાંકીય વૃદ્ધિનો વિસ્ફોટક તબક્કો.
વાહ.
અને ત્રીજો, અંતે જેમ જેમ સિસ્ટમ એની મર્યાદાઓ પાસે પહોંચે, સંસાધનો ખૂટે, જગ્યા ઓછી પડે, કાર્યક્ષમતા ઘટે, તેમ વૃદ્ધિ અનિવાર્યપણે ધીમી પડે, પરિપક્વ થાય અને સ્થિરતા તરફ જાય, સેચ્યુરેશન.
અને ક્યારેક ઘટે પણ ખરે.
હા, ક્યારેક ઘટે પણ. ગ્રાફ પર આકાર એસ જેવો દેખાય એટલે એસ કર્વ.
ઓકે, એટલે આ એક રીતે કુદરતી વૃદ્ધિનો નકશો થયો.
હા, બસ. અને આ જ મુદ્દો સ્મિલના પુસ્તકનું હાર્દ છે. એ આ એસ-કર્વના સાર્વત્રિક નિયમનો ઉપયોગ કરીને આપણી આધુનિક માન્યતાઓ પર સવાલ ઊભા કરે છે, ખાસ કરીને અર્થતંત્રમાં જે પેલી શાશ્વત અનંત ઘાતાંકીય વૃદ્ધિની ઘેલછા છે ને.
હા, કે જીડીપી તો સતત વધવું જ જોઈએ.
બરાબર, એ ઘેલછાને પડકારે છે. સ્મિલ સ્પષ્ટ કહે છે કે આવી અનંત વૃદ્ધિની કલ્પના જ ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને થર્મોડાયનેમિક્સના નિયમોની વિરુદ્ધ છે.
થર્મોડાયનેમિક્સ એટલે પેલું ઉર્જાના રૂપાંતરણના નિયમો વાળું?
હા, એ જ મૂળભૂત નિયમો. જેમ કે કશુંક મેળવવા હંમેશા કશુંક ગુમાવવું પડે છે. પૃથ્વી મર્યાદિત છે, એના સંસાધનો મર્યાદિત છે, તો એના પર ચાલતી કોઈ સિસ્ટમ અનંત કેવી રીતે વધી શકે?
વાત તો સાચી છે, એકદમ લોજિકલ. તો પુસ્તક આપણને આ એસ-કર્વની સફર પર કેવી રીતે લઈ જાય છે?
પુસ્તકની આખી યાત્રા અદ્ભુત છે. શરૂઆત થાય છે એકદમ સૂક્ષ્મ સ્તરથી, જેમ કે પેલી પેટ્રી ડિશમાં બેક્ટેરિયા કેવી રીતે વધે છે.
અચ્છા,
પછી એ મોટા જીવો તરફ જાય છે, છોડ, જંગલો, પ્રાણીઓ, મનુષ્યોની શારીરિક વૃદ્ધિ, વસ્તી વૃદ્ધિ, આ બધું તપાસે છે. ત્યાર પછી આવે છે માનવ નિર્મિત જગત, આપણી ઉર્જા પ્રણાલીઓ, લાકડાથી કોલસો, તેલ, ગેસ અને હવે રિન્યુએબલ સુધીનો આખો સફર.
હા,
આપણી ટેકનોલોજીઓ જેમ કે મૂરનો નિયમ, એના પર આપણે વધુ વાત કરીશું. આપણી બનાવેલી વસ્તુઓ, કાર, વિમાન, સ્ટીલ, સિમેન્ટનું ઉત્પાદન, આપણા શહેરો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર,
બધું જ આવી ગયું.
અને છેલ્લે એ અર્થતંત્રો અને જ્ઞાન જેવી અમૂર્ત સિસ્ટમ્સની વૃદ્ધિનું પણ એસ-કર્વના માળખામાં વિશ્લેષણ કરે છે.
અકલ્પનીય વ્યાપ છે આ તો. એટલે સૂક્ષ્મ જીવથી લઈને આખી વૈશ્વિક અર્થવ્યવસ્થા સુધી બધે જ આ એસ-કર્વ કામ કરે છે એવું સ્મિલનું કહેવું છે. તો પુસ્તકનો મુખ્ય હેતુ શું ગણાય?
મુખ્ય હેતુ છે વૃદ્ધિની પ્રક્રિયાને સમજવા માટે એક સંકલિત, વૈજ્ઞાનિક અને વાસ્તવિકતા આધારિત માળખું આપવું. પેલી શાશ્વત ઘાતાંકીય વૃદ્ધિ પાછળનો જે આપણો જુસ્સો છે, જે આસ્થા છે ને, એનું પુરાવા આધારિત કડક વિશ્લેષણ કરવું.
એક જાતનો રિયાલિટી ચેક.
બરાબર, ભૌતિક મર્યાદાઓ યાદ અપાવતો, આપણને જમીન પર પાછા લાવતો એક રિયાલિટી ચેક.
ચાલો આ મુદ્દાને થોડું વધુ ઊંડાણથી સમજીએ. આ એસ-કર્વ પેટર્ન કુદરતમાં અને પછી આપણી માનવ નિર્મિત સિસ્ટમ્સમાં કેવી રીતે દેખાય છે એના પર થોડી વધુ વાત કરીએ.
ચોક્કસ, કુદરતમાં તો ઉદાહરણો પાર વગરના છે. પેલું પેટ્રી ડિશમાં બેક્ટેરિયાનું ઉદાહરણ લઈએ. શરૂઆતમાં પૂરતું પોષણ હોય એટલે એમની સંખ્યા ઘાતાંકીય રીતે વધે.
હા,
પણ બહુ જલ્દી શું થાય, પોષક તત્વો ખૂટવા માંડે અને એમના પોતાના જ કચરાથી જગ્યા ઝેરી બનવા માંડે.
એટલે વૃદ્ધિ અટકી જાય.
હા, વૃદ્ધિ ઝડપથી ધીમી પડે છે ને અટકી જાય છે. એકદમ ક્લાસિક એસ-કર્વ.
અને મોટા જીવોનું શું, ઝાડ, પ્રાણીઓ?
એ જ નિયમ. એક નાનું બીજ અંકુરિત થાય, ઝડપથી છોડ બને, પછી ઝાડ બને, પણ અમુક ઊંચાઈ અને ઘેરાવા પછી એની વૃદ્ધિ ખૂબ ધીમી પડી જાય છે.
કેમ?
કેમ કે એને ટકાવી રાખવા વધુ ઊર્જા જોઈએ. બરાબર, સૂર્યપ્રકાશ, પાણી, પોષક તત્વો મેળવવા અને ઉપર સુધી પહોંચાડવા માટે વધુને વધુ ઊર્જા વપરાય. એમ જ બ્લુ વેલ, પૃથ્વી પરનું સૌથી મોટું પ્રાણી, બચ્ચા તરીકે ઝડપથી વધે પણ પુખ્ત થયા પછી એની વૃદ્ધિ અટકી જાય છે. અને સૌથી મોટું ઉદાહરણ તો આપણે પોતે જ છીએ, માનવ વસ્તી. હજારો વર્ષો સુધી માનવ વસ્તી ખૂબ ધીમે ધીમે વધી.
હા, બહુ ધીમે.
પછી આવી ઔદ્યોગિક ક્રાંતિ, સુધારેલી સ્વચ્છતા, તબીબી સંભાળ, એના કારણે છેલ્લા 200-300 વર્ષમાં વસ્તીમાં વિસ્ફોટ થયો. આ હતો એસ-કર્વનો પેલો અત્યંત ઝડપી ઊભો ચઢાણવાળો ભાગ. પણ હવે શું થઈ રહ્યું છે? આપણે જોઈ રહ્યા છીએ કે દુનિયાભરમાં શિક્ષણ વધ્યું, આર્થિક વિકાસ થયો એટલે પ્રજનન દર ઘટી રહ્યો છે, વસ્તી વૃદ્ધિનો દર ધીમો પડી રહ્યો છે.
સાચી વાત છે, ઘણા દેશોમાં તો વસ્તી સ્થિર થઈ ગઈ છે અથવા ઘટી રહી છે.
બરાબર, મોટાભાગના અંદાજો કહે છે કે 21મી સદીના અંત સુધીમાં દુનિયાની વસ્તી સ્થિર થઈ જશે અથવા તો ઘટવા પણ લાગશે. આપણે એક વૈશ્વિક એસ-કર્વ પૂરો કરશે.
આ કુદરતી ઉદાહરણો ખરેખર ખાતરી કરાવે છે કે એસ-કર્વ માત્ર એક મોડેલ નથી, પણ વૃદ્ધિનો એક કુદરતી નિયમ છે. પણ શું આ જ નિયમ આપણી માનવ નિર્મિત દુનિયાને પણ એટલો જ લાગુ પડે? આપણી ટેકનોલોજી, ફેક્ટરીઓ, અર્થતંત્રો? ઘણા લોકો એમ માને છે કે આપણી બુદ્ધિ, આપણી નવીનતા આ મર્યાદાઓને પાર કરી શકે છે.
આ બહુ જ અગત્યનો સવાલ છે અને સ્મિલ આનો જવાબ સ્પષ્ટપણે હામાં આપે છે. એમની દલીલ છે કે માનવ નિર્મિત સિસ્ટમ્સ પણ ભૌતિક જગતના નિયમોને આધીન છે. એમાં પણ એસકર્વ જોવા મળે છે.
દાખલા તરીકે
ઉર્જાનું ઉદાહરણ લઈએ. સ્મિલ એને સાર્વત્રિક ચલણ કહે છે. આપણી સભ્યતાનો આખો વિકાસ વધુ ને વધુ ઉર્જા સ્ત્રોતો અને એને વાપરવાની વધુ કાર્યક્ષમ રીતો સાથે જોડાયેલો છે, ખરું ને?
હા, બિલકુલ.
સ્મિલ બતાવે છે કે ઉર્જા સંક્રમણો, લાકડામાંથી કોલસો, કોલસામાંથી તેલ અને ગેસ, અને હવે અશ્મિભૂત ઈંધણથી રિન્યુએબલ એનર્જી તરફનું સંક્રમણ, આ બધા એસકર્વ્સને અનુસરે છે.
કેવી રીતે?
દરેક નવા સ્ત્રોતની શરૂઆત ધીમી હોય, પછી એનો વપરાશ ઝડપથી વધે, અને અંતે એ સ્થિર થાય છે અથવા તો કોઈ નવો વધુ સારો સ્ત્રોત એનું સ્થાન લે છે. વરાળ એન્જિન હોય કે આંતરિક કમ્બશન એન્જિન, એમની કાર્યક્ષમતા અને વપરાશ પણ સમય જતાં એસ કર્વને જ અનુસર્યા છે. વૃદ્ધિ હંમેશા ઉર્જા રૂપાંતરણ અને એની ભૌતિક મર્યાદાઓથી બંધાયેલી રહે છે.
પણ પેલી રિન્યુએબલ એનર્જીનું શું? સોલાર, પવન ઉર્જા, એનો વિકાસ તો હજુ જાણે શરૂ થયો છે. શું એ પણ આ નિયમને અનુસરશે?
સારો મુદ્દો છે. રિન્યુએબલ એનર્જી અત્યારે એસ કર્વના ઝડપી વૃદ્ધિના તબક્કામાં છે, ચોક્કસપણે. પણ સ્મિલ કહે છે કે એમની વૃદ્ધિ પણ અમર્યાદિત નથી.
કેમ?
એમની ટેકનોલોજીનો વિકાસ, એના માટે જોઈતી સામગ્રી જેમ કે રેર અર્થ મેટલ્સ, જમીનનો વપરાશ, ગ્રીડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધું જ ઉત્પાદન અને સ્થાપનાના એસ કર્વ્સને અનુસરશે. એમની પણ ભૌતિક મર્યાદાઓ છે, કાર્યક્ષમતાની મર્યાદાઓ છે.
એટલે ભવિષ્ય રિન્યુએબલ્સનું છે, પણ એની વૃદ્ધિ પણ આખરે ધીમી પડશે અને સ્થિર થશે.
હા, ભલે એનો ટોચનો પોઈન્ટ અશ્મિભૂત ઈંધણ કરતાં ઘણો ઊંચો હોય અને લાંબો સમય ટકે, પણ નિયમ તો એ જ રહેશે.
અને ટેકનોલોજીમાં, ખાસ કરીને કમ્પ્યુટિંગ પાવરમાં, પેલો મૂરનો નિયમ, દર બે વર્ષે ચિપ પર ટ્રાન્ઝિસ્ટરની સંખ્યા બમણી થવી, એ તો જાણે સતત ઘાતાંકીય વૃદ્ધિ જેવું જ લાગતું હતું. શું એ પણ એસકર્વમાં આવે?
હા, અને આ સ્મિલના પુસ્તકનો એક બહુ જ રસપ્રદ ભાગ છે. મૂરનો નિયમ છેલ્લા 50 વર્ષથી અકલ્પનીય પ્રગતિનું પ્રતીક હતો, ખરું ને?
બિલકુલ.
પરંતુ સ્મિલ વિગતવાર ભૌતિક શાસ્ત્રના આધારે સમજાવે છે કે હવે આ વૃદ્ધિ પણ એની ભૌતિક મર્યાદાઓને અડી રહી છે.
કઈ મર્યાદાઓ?
જેમ જેમ ટ્રાન્ઝિસ્ટર નાનાને નાના થતા જાય અને એકબીજાની નજીક ગોઠવાતા જાય, તેમ ગરમી ઉત્પન્ન થવાની સમસ્યા વધે છે. બીજું, ક્વોન્ટમ ટનલિંગ, જ્યાં ઇલેક્ટ્રોન ધાર્યા વગર કૂદી જાય છે અને ઉત્પાદન ખર્ચ તો અમ જ વધતો જાય છે. આ બધા કારણોસર મૂરના નિયમની ગતિ હવે સ્પષ્ટપણે ધીમી પડી રહી છે. એ પણ હવે એસકરમાં વળી રહ્યો છે.
મને યાદ છે, થોડા વર્ષો પહેલા દર વર્ષે કમ્પ્યુટર કે સ્માર્ટફોન કેટલા નોંધપાત્ર રીતે ઝડપી અને શક્તિશાળી થતા હતા. હવે નવો ફોન આવે તો ફેરફાર એટલો મોટો નથી લાગતો, ભલે કેમેરા સારો થાય કે સ્ક્રીન થોડી જુદી હોય.
બરાબર પકડ્યું. એ આ એસકર્વની અસર જ છે જે આપણે ગ્રાહક તરીકે અનુભવી રહ્યા છીએ. અને આ ઉદાહરણ એ પણ બતાવે છે કે ટેકનોલોજી બધી જ સમસ્યાઓનો હલ લાવી દેશે અને અનંત પ્રગતિ આપશે એવો આશાવાદ કદાચ થોડો વધુ પડતો છે. નવીનતા ભૌતિક નિયમોની અંદર રહીને જ કામ કરે છે.
તો એ જ રીતે શહેરો અને દેશોના અર્થતંત્રો પણ આ પેટર્ન અનુસરે છે.
હા, શહેરો વધે છે, ફેલાય છે, મેગાસિટી બને છે, પણ પછી એમનો ભૌતિક વિસ્તાર અને વસ્તીવૃદ્ધિનો દર ધીમો પડે છે. કેમ? ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંસાધનો, વ્યવસ્થાપનની જટિલતાઓ, આ બધું મર્યાદા બની જાય છે.
અને દેશોના અર્થતંત્ર?
એ જ વાત. જ્યારે કોઈ દેશ ઓછો વિકસિત હોય અને ઝડપથી ઔદ્યોગિકીકરણ કરતો હોય, જેમ કે બીજા વિશ્વયુદ્ધ પછી જાપાન અને જર્મની, કે પછી હમણાં ચીન અને કંઈક અંશે ભારત,
હા, ત્યારે ગ્રોથ રેટ બહુ ઊંચો હોય છે.
બરાબર. પણ જેમ જેમ અર્થતંત્ર પરિપક્વ બને, મોટું થાય, વધુ જટિલ બને, તેમ પેલો લો ઓફ લાર્જ નંબર્સ કામ કરે છે. એટલે કે મોટા આધાર પર ઊંચો ટકાવારી વધારો કરવો મુશ્કેલ બને. બીજું, માર્કેટ સેચ્યુરેશન આવે, એટલે વૃદ્ધિ દર અનિવાર્યપણે ધીમો પડે છે. વિકસિત દેશોના નીચા વૃદ્ધિ દર આનું જ ઉદાહરણ છે.
અહીંયા સ્મેલ પેલી જીડીપીની પણ બહુ આખરી ટીકા કરે છે, બરાબર ને? એટલે કે જીડીપી વધે એનો મતલબ હંમેશા લોકોનું જીવન સુધર્યું એવું નથી.
બિલકુલ સાચું. સ્મિલ અને બીજા ઘણા વિચારકો કહે છે કે જીડીપી એ દેશની પ્રગતિ કે લોકોની સુખાકારી માપવા માટે ખૂબ જ અધૂરો અને ઘણીવાર ગેરમાર્ગે દોરનારો માપદંડ છે.
કેમ અધૂરો?
કારણ કે એ ફક્ત આર્થિક પ્રવૃત્તિનો કુલ મૂલ્ય માપે છે. પછી ભલે એ પ્રવૃત્તિ ફાયદાકારક હોય, જેમ કે શિક્ષણ કે આરોગ્ય, કે નુકસાનકારક હોય.
નુકસાનકારક પ્રવૃત્તિ પણ જીડીપીમાં ગણાય?
હા, જેમ કે પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરી, ગુનાખોરી સામે લડવાનો ખર્ચ, કોઈ કુદરતી આફત પછીનું પુનર્નિર્માણ, આ બધું જીડીપી વધારે છે. પણ શું એનાથી લોકોનું ભલું થયું?
ના, બિલકુલ નહીં.
જીડીપી પર્યાવરણને થતું નુકસાન, સંસાધનોનો વપરાશ, આવકની અસમાનતા કે લોકોના વાસ્તવિક જીવનની ગુણવત્તા, સ્વાસ્થ્ય, શિક્ષણ, સુરક્ષા, ખુશી, આ કશું ગણતરીમાં લેતો નથી. સ્મિલનો ભાર એ છે કે માત્ર જીડીપી વધારવાની આંધળી દોળ આપણને ખોટી દિશામાં લઈ જઈ શકે છે.
બહુ મહત્વનો મુદ્દો છે આ. તો આ બધા વિશ્લેષણનું અંતિમ તારણ શું કાઢી શકાય? ભવિષ્ય માટે આનો અર્થ શું?
સ્મિલનું જે મુખ્ય અને કદાચ થોડું કડવું લાગે એવું સત્ય છે તે એ છે કે આપણું વૈશ્વિક અર્થતંત્ર અને આપણી માનવ સભ્યતા એ પૃથ્વીના જીવંત પર્યાવરણનો, એટલે કે બાયોસ્ફિયરનો જ એક ભાગ છે, તેનાથી અલગ કે ઉપર નથી. આપણે પૃથ્વીની એક ઉપપ્રણાલી છીએ, સબસિસ્ટમ.
એટલે આપણે પૃથ્વી પર નિર્ભર છીએ.
બરાબર. આથી આપણી વૃદ્ધિ પૃથ્વીના મર્યાદિત સંસાધનો, પાણી, જમીન, ખનીજો અને કચરો શોષવાની એની મર્યાદિત ક્ષમતા, જેમ કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ શોષવાની ક્ષમતાને આધીન છે. એનાથી વધી ના શકે.
અને આમાં પેલા અશ્મિભૂત ઇંધણ, કોલસો, તેલ, ગેસ, એમની ભૂમિકા શું રહી?
આખી વાર્તાનો એક નિર્ણાયક ભાગ છે. સ્મિલેને એક પ્રકારનો એક વખતનો ભેટસોગાદ કે વારસો ગણે છે.
એક વખતનો?
હા. આ અત્યંત સઘન અને સરળતાથી મળતી ઉર્જાએ છેલ્લા 200 વર્ષમાં અને ખાસ કરીને 1950 પછી માનવ ઇતિહાસમાં જે અભૂતપૂર્વ મહાન પ્રવેગ, ગ્રેટ એસેલરેશન આણ્યો, તે શક્ય બનાવ્યો.
મહાન પ્રવેગ એટલે?
વસ્તી, ઉર્જા વપરાશ, ઔદ્યોગિક ઉત્પાદન, મુસાફરી, શહેરીકરણ, ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન, લગભગ દરેક માપદંડમાં વિસ્ફોટક વૃદ્ધિ થઈ. આ આપણી સંસ્કૃતિના એસ કર્વનો સૌથી ઊભો, સૌથી ઝડપી અને કદાચ સૌથી જોખમી ભાગ હતો. અને સ્મિલ ભારપૂર્વક કહે છે કે આ મહાન પ્રવેગનો યુગ હવે એના અંત તરફ છે. અશ્મિભૂત ઇંધણ મર્યાદિત છે અને એના ગંભીર પર્યાવરણીય પરિણામો છે જે આપણે જોઈ રહ્યા છીએ.
હા, ક્લાઇમેટ ચેન્જ.
બરાબર. આપણે હવે એવા તબક્કે છીએ જ્યાં આ ઘાતાંકીય વૃદ્ધિ ધીમી પડવી જ જોઈએ અને પડશે જ. આપણે ગ્રહીય સીમાઓ સાથે ટકરાઈ રહ્યા છીએ. ક્લાઇમેટ ચેન્જ, જૈવ વિવિધતાનો નાશ, નાઇટ્રોજન ચક્રમાં ગરબડ.
આ ખરેખર ગંભીર ચિત્ર છે. તો આ આખી વિસ્તૃત ચર્ચામાંથી આપણે કયા મુખ્ય વિચારો કે સંદેશાઓ લઈ શકીએ?
મને લાગે છે કે 5 મુખ્ય સંદેશાઓ છે જે આપણે યાદ રાખી શકીએ. પહેલો,
હા,
એસ કર્વની સાર્વત્રિકતા. આ પુસ્તકનો પાયાનો અને સૌથી શક્તિશાળી સંદેશ છે. વૃદ્ધિ કોઈ પણ પ્રકારની હોય, હંમેશા એસ કર્વને અનુસરે છે. આ માત્ર કુદરતનો નિયમ નથી, આપણી ટેકનોલોજી, અર્થતંત્ર, સભ્યતા બધાને લાગુ પડે છે. આપણે આનો અપવાદ છીએ એવું માનવું એ ભ્રમ છે.
બરાબર. બીજો મુદ્દો.
બીજો, શાશ્વત ઘાતાંકીય વૃદ્ધિનો ભ્રમ. ખાસ કરીને આર્થિક ક્ષેત્રમાં સતત ઊંચા દરે વૃદ્ધિ કરતા રહેવાની જે અપેક્ષા છે એ ગાણિતિક અને ભૌતિક વાસ્તવિકતાથી વિપરીત છે. ગુજરાત અને ભારત જેવા વિકાસશીલ દેશો માટે પણ લાંબા ગાળે વૃદ્ધિદર ધીમો પડવો અનિવાર્ય છે. આ સમજવું નીતિ ઘડનારાઓ માટે બહુ જ મહત્વનું છે.
ત્રીજો,
તેના પર નિર્ભર રહેશે. ભારત જેવા ઊર્જાની ભારે માંગવાળા દેશમાં આ કેન્દ્રીય મુદ્દો છે.
ચોથો મુદ્દો ગયો.
ચોથો, મર્યાદાઓ વાસ્તવિક છે. નવીનતા અને ટેકનોલોજી ચમત્કાર કરી શકે છે, પણ તે ભૌતિક અને જૈવિક નિયમોની અંદર રહીને જ કામ કરે છે, એની બહાર નહીં. પૃથ્વીના સંસાધનો અને પર્યાવરણની ક્ષમતા એ અંતિમ મર્યાદા છે. આપણી આસપાસની સમસ્યાઓ, પાણીની તંગી, જમીનનું પ્રદૂષણ, હવાની ગુણવત્તા, આ બધી આપણને આ મર્યાદાઓ યાદ દેવડાવે છે.
અને પાંચમો અને છેલ્લો.
પાંચમો, જીડીપીથી આગળ વિચારવાની જરૂર છે. જીડીપી વૃદ્ધિ એ પ્રગતિનું એકમાત્ર કે શ્રેષ્ઠ માપદંડ નથી. આપણે સામાજિક સુખાકારી, પર્યાવરણીય સ્વાસ્થ્ય અને લાંબા ગાળાની સ્થિરતાને વધુ મહત્વ આપતા માપદંડો અને લક્ષ્યો વિકસાવવાની જરૂર છે.
સ્મિલના વિચારો ખરેખર ધારદાર છે. પુસ્તકમાં આવા ઘણા તારણો હશે જે સીધા મગજ પર અસર કરે. એમાંથી કેટલાક મુખ્ય વિધાનોનો સારાંશ જોઈએ અને તેના પર થોડું વિચારીએ.
જરૂર, ચાલો કેટલાક મુખ્ય વિચારોને સંક્ષિપ્તમાં જોઈએ. પહેલો વિચાર, તમામ વૃદ્ધિ એસ કર્વને અનુસરે છે. આપણી સંસ્કૃતિ આ નિયમનો અપવાદ છે તેમ માનવું એ જાદુઈ વિચારસરણી, મેજિકલ થિંકિંગ છે.
એટલે આપણે ગમે તેટલા સ્માર્ટ હોઈએ, કુદરતના નિયમોથી પર નથી. જે બેક્ટેરિયાને લાગુ પડે તે આપણને પણ લાગુ પડે. બરાબર
બરાબર. બીજો વિચાર, આધુનિક અર્થશાસ્ત્ર મોટાભાગે જૈવ ભૌતિક વાસ્તવિકતાઓથી છૂટું પડી ગયું છે. આપણે વૃદ્ધિ દ્વારા જ સર્જાયેલી સમસ્યાઓ જેમ કે પર્યાવરણીય નુકસાન માત્ર વધુ વૃદ્ધિ કરીને બહાર નીકળી શકીએ નહીં.
આ ખરેખર વિચારવા જેવું છે. એટલે કે આપણને એવા આર્થિક મોડલની જરૂર છે જે પૃથ્વીની મર્યાદાઓ અને વાસ્તવિક જરૂરિયાતોને કેન્દ્રમાં રાખે. જે સમસ્યાનું કારણ છે એ જ ઉકેલ ન હોઈ શકે.
વેગ એ કોઈ નવી સામાન્ય સ્થિતિ, ન્યૂ નોર્મલ ન હતું, પરંતુ અશ્મિભૂત ઇંધનના એક વખતના વારસા દ્વારા સંચાલિત આપણી સભ્યતાના વૃદ્ધિ વળાંકનો સૌથી અસાધારણ, ઊંચો અને કદાચ સૌથી જોખમી તબક્કો હતો. આપણે હવે આ અભૂતપૂર્વ ચઢાણના પરિણામોનો સામનો કરી રહ્યા છીએ.
આ આપણને ઇતિહાસનું ભાન કરાવે છે. આપણે જે ઝડપી વિકાસ જોયો તે કાયમી નહોતો, એ ખાસ સંજોગોનું પરિણામ હતું. અને હવે આપણે એના લાંબા ગાળાના પરિણામો જેમ કે ક્લાઇમેટ ચેન્જ, સંસાધનો પર દબાણ, એનો સામનો કરવાનો છે.
અને છેલ્લો ચોથો વિચાર, ધીમી અને આખરે ભૌતિક વૃદ્ધિ વગરનું સ્થિર અવસ્થા અથવા ઘટાડો ભવિષ્ય અનિવાર્ય છે. આપણી પાસે એકમાત્ર પસંદગી એ છે કે શું આપણે આ સંક્રમણને દૂરદેશી આયોજન અને શાણપણથી સંચાલિત કરીએ છીએ, કે પછી તે સંકટ અંધાધૂંધી અને પતન દ્વારા આપણા પર લાદવામાં આવે છે.
કડવી પણ વાસ્તવિક વાત, પરિવર્તન તો આવશે જ. સવાલ એ છે કે આપણે એને સ્વીકારીને, સમજીને સક્રિય રીતે હેન્ડલ કરીશું કે પછી પરિસ્થિતિ બગડે ત્યારે મજબૂરીથી રિએક્ટ કરીશું.
હા, આ વિચારો આપણને ભવિષ્ય વિશે વધુ વાસ્તવિક અને જવાબદાર બનવા પ્રેરે છે.
ખરેખર. પણ આ બધી મોટી વાતોને શ્રોતાઓ એમના રોજિંદા જીવનમાં કેવી રીતે જોડી શકે? આ જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ શું?
ઘણા સ્તરે ઉપયોગી થઈ શકે છે. વ્યક્તિગત સ્તરે આપણે આપણી પોતાની અપેક્ષાઓ પર ફરી વિચારી શકીએ. શું સુખ અને સફળતા એટલે સતત વધુને વધુ ભૌતિક વસ્તુઓ જ?
સારો સવાલ છે.
કદાચ આપણે બિનભૌતિક સુખાકારી પર વધુ ધ્યાન આપી શકીએ. સારા સંબંધો, નવી આવડતો શીખવી, સમાજમાં યોગદાન આપવું, તંદુરસ્તી જાળવવી.
હા,
એક જાગૃત નાગરિક તરીકે આપણે નેતાઓ દ્વારા અપાતા શાશ્વત વૃદ્ધિના વચનો પર સવાલ ઉઠાવી શકીએ. લાંબા ગાળાનું નાણાકીય આયોજન કરતી વખતે પણ હંમેશા આવક વધતી જ રહેશે એવી ધારણા રાખવાને બદલે વધુ વાસ્તવિક બની શકીએ.
અને વ્યવસાય અને રોકાણના ક્ષેત્રમાં આનો શું ઉપયોગ?
અહીં એસ કર્વની સમજ બહુ કામ આવી શકે. કોઈ ઉદ્યોગ કે બજાર ક્યારે પરિપક્વ થઈ રહ્યું છે, એની વૃદ્ધિ ક્યારે ધીમી પડી રહી છે, માર્કેટ સેચ્યુરેશન, તે ઓળખવામાં મદદ મળે.
એટલે કે ક્યાં રોકાણ કરવું કે કઈ સ્ટ્રેટેજી અપનાવવી એમાં મદદરૂપ થાય.
બરાબર. માત્ર વૃદ્ધિ પાછળ દોડવાને બદલે કંપનીની સ્થિતિસ્થાપકતા, ટકાઉપણું, કાર્યક્ષમતા, આ બધામાં રોકાણ કરવાનું મહત્વ સમજી શકાય. કોઈ નવી ટેકનોલોજી વિશે જે બહુ મોટી વાતો થતી હોય, જે હાઇપ હોય, એનું વાસ્તવિક મૂલ્યાંકન કરવામાં મદદ મળે. શું એ ખરેખર ભૌતિક મર્યાદાઓને પાર કરી શકશે?
અને સમાજ અને નીતિ નિર્માણના સ્તરે આ વિચારોનો શું પ્રભાવ પડી શકે?
સૌથી મોટો પ્રભાવ તો કદાચ પેલી જીડીપીની બોલબાલાને પડકારવાનો હોઈ શકે. દેશની પ્રગતિ માપવા માટે વધુ વ્યાપક માપદંડો અપનાવવા તરફ જઈ શકાય.
જેમ કે
માનવ વિકાસ સૂચકાંક HDI, પર્યાવરણીય કામગીરી સૂચકાંક, ખુશી કે સુખાકારીના માપદંડો, આવા ઘણા છે. બીજું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઊર્જાનું આયોજન કરતી વખતે એ સ્વીકારવું પડે કે મોટા સંક્રમણો જેમ કે રિન્યુએબલ એનર્જી તરફ જવું એ ધીમા, ખર્ચાળ અને જટિલ હોય છે. એના માટે વાસ્તવિક સમયપત્રક અને સંસાધનો જોઈએ.
હા, રાતોરાત ન થાય.
બરાબર. અને શહેરી આયોજન, માત્ર શહેરના ભૌતિક વિસ્તરણ પર ધ્યાન આપવાને બદલે હાલના શહેરોમાં જીવનની ગુણવત્તા સુધારવા, ગીચતા ઘટાડવા અને માળખાકીય સુવિધાઓને વધુ કાર્યક્ષમ બનાવવા પર ભાર મૂકી શકાય.
આખી ચર્ચા ખરેખર આંખ ખોલનારી અને વિચારતા કરી દે તેવી રહી. મારા માટે વ્યક્તિગત રીતે સૌથી મોટો આહા મોમેન્ટ એ એસ કર્વની સાર્વત્રિકતા સમજવાનો હતો. કેવી રીતે એક જ દેખીતી રીતે સરળ લાગતી પેટર્ન બેક્ટેરિયાથી લઈને અર્થતંત્રો સુધી આટલી બધી જટિલ સિસ્ટમ્સના વર્તનને સમજાવી શકે છે તે અદ્ભુત છે. એ આપણને પ્રકૃતિ સાથે અને ભૌતિક વાસ્તવિકતાઓ સાથે ફરીથી જોડે છે.
અને મારા માટે ઉર્જા અને વૃદ્ધિ વચ્ચેનો જે અતૂટ સંબંધ છે અને અશ્મિભૂત ઇંધણની જે ઐતિહાસિક ભૂમિકા છે એના વિશે સ્મેલ જે સ્પષ્ટતા લારે છે ને તે ખૂબ જ પ્રભાવશાળી છે. એ આપણને વર્તમાન પર્યાવરણીય અને આર્થિક પડકારોને એમના સાચા લાંબા ગાળાના સંદર્ભમાં જોવામાં મદદ કરે છે. અને હા, જીડીપીની મર્યાદાઓ પરનો એમનો ભાર અને સુખાકારીના વ્યાપક માપદંડોની જરૂરિયાત પરનો મુદ્દો પણ આજે અત્યંત મહત્વનો છે.
તો આજના આપણા શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે સમાપન કરીએ. જો સ્મિલની દલીલો સાચી હોય અને ભૌતિક વૃદ્ધિની મર્યાદાઓ અનિવાર્ય હોય તો પછી ગુજરાત અને ભારત જેવા સમાજોએ જેઓ હજુ વિકાસની આકાંક્ષા રાખે છે તેમણે સાચી પ્રગતિ અને લોકોની સુખાકારી માટે કયા પ્રકારની ગુણાત્મક વૃદ્ધિ અથવા વિકાસને પ્રાધાન્ય આપવું જોઈએ? માત્ર કદમાં મોટા થવાથી પર એક પરિપક્વ અને ટકાઉ સમાજ કે સંસ્કૃતિ ખરેખર કેવા દેખાય? આ પ્રશ્ન આપણને સૌને વિચારવા માટે છોડી જઈએ છીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.